લીધું તો વિતરાગી ક્ષમા પ્રગટ થાય છે. સેજ તમારે વગર પ્રયત્ન અહીંયા તમારે ટાળવાનો પ્રયત્ન કરવો ન પડે. આની કોઈ ઢો આની કોઈ ઢો તો સહજ જ્ઞાન દર્શન ચારિત્ર પરિણામ પ્રગટ થઈ ગયા. સહજ એવી સ્થિતિ છે. ટીકા. આ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ના ઉપાદેયપણાનું પ્રકાશન એટલે કથન છે. જો ઉપાદેયપણાનો અર્થ કરે છે નીચે પ્રમાણભૂત જ્ઞાનમાં, એટલે પ્રમાણભૂત જ્ઞાન એટલે જે જ્ઞાન પોતાના આત્માને અને આત્માના પરિણામને બેને એક સાથે જાણે એ જ્ઞાનનું નામ પ્રમાણ જ્ઞાન છે. અને કોઈ એક ધર્મને જાણે આત્માના એક ધર્મને, એકને મુખ્ય ને એકને ગૌણ કરીને એકને જાણે તો એ નામ નહીં જ્ઞાન છે. બસ પ્રમાણ જ્ઞાન અને નહીં જ્ઞાન આટલું તો થોડુંક સમજવું જોઈએ. એટલું તો સમજવું જોઈએ કેમ કે આત્માનું સ્વરૂપ સમજવું હોય તો પ્રમાણ જ્ઞાનનો વિષય શું અને નહીંનો વિષય શું એટલું તો સમજવું જોઈએ. જેમ કે સોનું ને સોનાનો ઘાટ બે સાથે જ છે. હવે સોનું ને સોનાનો ઘાટ તમે યુગપદ બે ને જ્ઞાનમાં જાણો તો એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. બરાબર છે. એક સાથે બે ભાવને જાણવા જાણવા એનું નામ પ્રમાણ જ્ઞાન. અને પછી તમે ઘાટને ગૌણ કરો અને સોનાને મુખ્ય કરો કે ઘાટની કાંઈ વેલ્યુ નથી સોનાની વેલ્યુ છે તો એનું નામ નિશ્ચય નહીં થઈ ગયું. કેમ કે સોના ઉપર તમે લક્ષ્યું મૂળ પદાર્થ ઉપર તો એ નિશ્ચય નહીં. અને પછી જ્યાં ઘાટને જોવો ઘાટને તો વ્યવહાર નહીં. સોનાને જોવું તે નિશ્ચય નહીં, ઘાટને જોવું તો વ્યવહાર નહીં, અને એક સાથે બે ને જાણવું તે પ્રમાણ જ્ઞાન. હાવ સહેલું છે, કાંઈ અઘરું નથી. સહેલું છે ભાઈ. આ તો અજ્ઞાનીઓએ અઘરું કરી મૂક્યું છે, બાકી સાવ સહેલું જ છે. હા, એ બાજુ જોતો નજર કરતો નથી, જિજ્ઞાસા નથી. હા, મારાથી નહીં થાય. હા, માંડ માંડ કરતો છું કરો છું એ છૂટી જશે. હા હા, હું એ હું થાય નમળો થઈ જઈશ, ભાવ થઈ જઈશ. પણ એને એ પ્રયત્ન કરવો કર્યો નથી નથી આવતો. મોટી ભૂલ છે, મોટી ભૂલ. શ્રદ્ધામાં મોટો દોષ આવ્યો છે એને. પણ જયારે એને એક બીજો વિષય સામે આવ્યો ત્યારે એટલીસ્ટ એટલો તો વિચાર કરવો જોઈએ ને કે ભાઈ આ આપણે જાણીએ સમજીએ તો ખરા, ખોટું લાગશે છોડી દેશું. એમ કરે ને તો એ સાચી વસ્તુ હાથમાં આવી જાય.
અમે નાનકડા હતા ને 16 વર્ષની ઉંમરે અમે ભગત પાસે આ સાંભળવા જતા હતા તો અમારા ગઈડરા બોડરા કે કહેશે ભગતડા થઈ ગયા, ભગતડા થઈ ગયા હો તમે.
હા, એમ કે
આમ નહીં થઈ ગયું કે
પછી એમ કે
આમ થઈ જાય. આવી બીક લાગતી
બીકા
દર જીવોને શું છે ભાઈ એ છે
ભાઈ ભાઈ
કે અમારે આ કરવા જતા અમારું છે મૂકી દેવું પડે.
હા, એને ભય લાગે. પણ ભાઈ આ ખોટા કાંકરા હાથમાં આવ્યા છે એ છોડીને જો તમને સાચો હીરો હાથમાં આવે તો કાંકરાને હીરાને મેળવજો, અને જો હીરો તમને હાથમાં આવી જાય ને આ હીરો સાચો છે તો કાંકરાને ત્યાગ કરજો. ખબર નથી કાંઈ ક્ષણિક સુખમાં કલ્પનાનું સુખ, એ પણ એ સુખ તો છે નહીં, માની લીધું કલ્પનાનું છેતરાણું, એમાં છેતરાણો જીવ. એ ક્યાંથી છૂટે ઘડીકમાં? એ નથી છોડવું. જો પ્રયત્ન કરે તો છૂટી જાય, પણ પ્રયત્ન કરતો નથી, કરવું નથી. એની યોગ્યતા બિચાર
ક્યાંથી સહારો મળતો નથી પ્રયત્ન કરવા માટે. કોઈ એવું વળે એ બાજુ તો એને કોઈ બાજુનો સહારો મળતો નથી, બધા એનો વિરોધ કરવો.
હવે અહીંયા ઉપાદેયપણાનું જે પ્રકાશન કથન છે એનું ફૂટનોટમાં છે. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્ય જ્ઞાન હોવું જોઈએ. જો સોનું અને સોનાનો ઘાટ એક સાથે બે નું જ્ઞાન થાય એ નામ પ્રમાણ જ્ઞાન. એમ કે છે કે આત્મા અને આત્માના જે થતા પર્યાયો પરિણામો એ બે નું બંનેનું સમ્ય જ્ઞાન હોવું જોઈએ, સાચું જ્ઞાન હોવું જોઈએ. એટલે જેવું દ્રવ્ય છે એવા દ્રવ્યને જાણવું અને જે પર્યાય જે ભાવે પ્રગટ થતી હોય એને એ ભાવે જાણે. ક્રોધને ક્રોધ રૂપે જાણવો, ક્ષમાને ક્ષમા રૂપે જાણવો, રાગને રાગ રૂપે જાણવો, વિતરાગ ભાવને વિતરાગ ભાવ જાણે. જે પ્રકારના પરિણામ હોય તથા પ્રકારના પરિણામને તે પ્રકારે જાણવું કે પરિણામો છે. બસ પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવું સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. જેને પ્રમાણ જ્ઞાન જ નથી અને જે દ્રવ્યનું જ્ઞાન કરવું છે એ પર્યાયનું જ્ઞાન જ કરવું નથી. અને પર્યાયમાં વિકાર હોવા છતાં, અશુદ્ધતા હોવા છતાં, મિથ્યાત્વ હોવા છતાં માને કે સમ્યક દર્શન છે, અશુદ્ધતા હોવા છતાં શુદ્ધ માને, દુઃખ હોવા છતાં આત્મિક સુખ માની લે, કલ્પના કરી લે, તો એ તો ભૂલમાં છે. હા, માટે જેમ છે એમ જાણવું તો ખરું જ. એમ પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે, વિભાવ એટલે વિકારી પર્યાયો છે દશામાં, હજી હું સિદ્ધ થયો નથી કે પરમાત્મા થયો નથી. એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય, જ્ઞાનમાં તો સ્વીકાર કરવો જોઈએ, જેવી સ્થિતિ પોતાની હોય એ જાણવું જોઈએ, તેને શુદ્ધાત્મ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. જે પર્યાયના જ્ઞાનમાં પણ ભૂલે છે એને દ્રવ્યનું આત્માનું પણ જ્ઞાન થઈ શકે નહીં. માટે વ્યવહારના વિષયોનું પણ એટલે પર્યાયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ છે, ગ્રહણ કરવા યોગ છે એટલે જાણવા યોગ છે. એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારની ને ઉપાદેય કયો જ, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ, ગ્રહણ કરવા યોગ એટલે જાણવા યોગ, એમ એવા સેન્સમાં. આશ્રય કરવા યોગ નહીં, એમાં અંબુધિ કરવા યોગ નહીં, પણ છે બસ. જ્ઞાનમાં એમ લેવું કે પરિણામ જે પ્રકારના થાય છે એને જાણવા છે, તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ છે એવી વિવક્ષાથી નહીં, તેમાં અહંબુદ્ધિ કરવા યોગ નથી. અહંબુદ્ધિ કરવા યોગ તો આત્મામાં છે, પણ પરિણામ જાણવા યોગ છે. વ્યવહારના વિષયોનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ જ છે, એની ભાવના કરવા યોગ નથી. એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહારને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. અહીંયા એમ કે નિશ્ચય નહીં વ્યવહારનીના ઉપાદેયપણાની વાત કરી કે નિશ્ચય નહીંના વિષયને જાણવું અને વ્યવહારનીના વિષયને જાણવું, એવા અર્થમાં ઉપાદેય શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ હવે પછીની 50 નંબરની ગાથામાં જે પરિણામને જાણવા માટે અહીં ઉપાદેય શબ્દ વાપરો, એ જ પરિણામનો આશ્રય છોડાવવા માટે 50મી ગાથામાં આચાર્ય ભગવાન એ પરિણામને હે કહેશે, જેને અહીંયા ઉપાદેય કહ્યું જાણવાની અપેક્ષાએ. આ પ્રમાણ જ્ઞાનમાં જાણવાની પ્રધાનતા, અને 50મી ગાથામાં એનો આશ્રય છોડાવીને દ્રવ્યનો આશ્રય કરાવવો હોય તો પર્યાયનું લક્ષ છોડાવવું છે, તો પર્યાય તો હે છે અને ભગવાન આત્મા ઉપાધિ છે, એમ 50મી ગાથામાં કહેશે. 50મી ગાથામાં વ્યવહારની સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. ટીકા. પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એટલે 38 ગાથાથી ઠેઠ 48 ગાથા સુધી એમ કહ્યું હતું કે આત્મામાં આ પરિણામો નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી. વિભાવ પર્યાયો વિદ્યમાન નથી, છે જ નહીં, આત્મામાં કોઈ પરિણામ જ નથી, એમ જે પૂર્વે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એમ પ્રતિપાદન કરવામાં આવ્યા છે, એ પરિણામો આત્મામાં નથી એમ અત્યાર સુધી કહેવામાં આવ્યું છે, તે બધા વિભાવ પર્યાયો જેટલા જેટલા પર્યાયો કહ્યું કે આત્મામાં નથી, આ નથી, આ નથી, આ નથી, તે તમામ પ્રકારના વિભાવ પર્યાયો, વિભાવ એટલે વિશેષ પર્યાયો, કોઈ આવ્યું તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વ્યવહારનયથી જોવામાં આવે તો એ બધા પરિણામો આત્માની પર્યાયોમાં એ બધા ભાવો થાય છે ખરા, બિલકુલ ભાવો જ થતા નથી, રાગદ્વેષના ને વિતરાગ ભાવ થતા નથી, ને બંધમોક્ષના પરિણામ પર્યાયમાં પણ થતા નથી એમ નથી, એના દ્રવ્ય સ્વભાવમાં બંધમોક્ષના પરિણામ નથી એમ કહ્યું હતું. પણ એનો અર્થ સર્વથા નથી, બિલકુલ સંસારે નથી, ને સંસારી જીવ દુઃખ ભોગવતા જ નથી એમ છે નહીં. સંસારી જીવ તો દુઃખ ભોગવે છે અજ્ઞાન ભાવથી, એ તો હકીકત છે. એ હકીકતનો જો તું નિષેધ કરીશ સર્વથા, તો તારે પર્યાયનું જ્ઞાન ખોટું થશે, તો પર્યાયનું જ્ઞાન ખોટું તો આત્માના દ્રવ્યનું જ્ઞાન ખોટું થઈ જશે એમ. તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વ્યવહારનયથી જોવામાં આવે તો આત્મામાં એ બધા પરિણામો થાય છે. અજ્ઞાનીને અજ્ઞાનમય પરિણામથી રાગદ્વેષ થાય છે અને દુઃખ ભોગવે છે. સાધક જ્ઞાનમય પરિણામ થતા એ સુખને ભોગવે છે અને વિતરાગ ભાવ થાય છે, એ બધા પરિણામો થાય છે અને એને કથનચિત આત્મા ભોગતા પણ છે, એટલો પરિણામ થાય છે એમ તું સ્વીકાર કરજે. ખરેખર વ્યવહારીના કથનથી વિદ્યમાન છે. ઉપર કહ્યું વિદ્યમાન નથી એમ કહ્યું તું, નિશ્ચયની ના મળે, નિશ્ચયની મુખ્યતાથી વિદ્યમાન નથી એમ કહ્યું તું. હવે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ બધા પરિણામ આત્મામાં થાય છે. જો અસ્યાદવાદ આ ભૂલભૂલોની આમાં છે. જો આ ન સમજે ને કોયડો ઉકલે નહીં, એક પડખું પડે તો મરી જાય, ઓલું પડખું પકડે તો વ્યવહારાભાસી થઈ જાય, આ પડખું પકડે તો નિશ્ચયાભાસી થઈ જાય. પકડાય ની બે જેમ છે એમ જાણવું, જેમ છે એમ જાણી, બે ને જાણી અને એકને ગૌણ કરી ને બીજામાં ઢળી જવું. ઢળવાનું તો આત્મામાં જ છે,
બહાર ક્યાંયથી નીકળવાનું પણ એમાં સમાધાન કરવાનું છે. શું સાચું
એ વ્યવહારની ના કથનથી વિદ્યમાન છે. વળી જેવો વ્યવહારની ના કથનથી ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે, એમ કે છે કે જીવો વ્યવહારની પ્રધાનતાથી જોવામાં આવે તો ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી ઔદયિક ભાવ, ઉપશ્રમિક, ક્ષાયુક, ક્ષમનિક, ક્ષાયિક એ જે બધા ભાવો કયા અને એના પેટાભેદો જે વર્ણન કર્યું તે બધા ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી, પરિણત એટલે પર્યાયે પરિણમતો હોવાથી સંસારમાં પણ રહ્યા છે. એ બધા જીવો સંસારમાં એ પ્રકારે પરિણામથી રહ્યા છે. તે બધા શુદ્ધનયના કથનથી, બધાય જીવો પાછા શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. એ બધા આત્માઓને જો શુદ્ધનયથી જોવામાં આવે તો એ શુદ્ધ ગુણ અને પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. અર્થાત જે જીવો વ્યવહારના કથનથી ઔદેકાદી વિભાવ ભાવવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો વાળા હોવાથી સિદ્ધ સદસ છે, સિદ્ધ જેવા છે. ઓગણપચાસમી ગાથામાં પ્રમાણ જ્ઞાનની પ્રધાનથી પ્રધાનતાથી શ્યાદવાદની સિદ્ધિ કરી કે આત્મા દ્રવ્ય પણ છે અને એના પરિણામો પણ થાય છે, એ બે છે એને જેમ છે એમ તમારે જાણવું જોઈએ. જાણીને પછી શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એ પરિણામો કોઈ આત્મામાં નથી એમ શુદ્ધ આત્માનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવું, એનું જ્ઞાન કરતા પરિણામનું પણ જ્ઞાન યથાર્થ થાય છે. હવે ગાથા પચાસમી. પૂર્વોક્ત ભાવ પરદરવ પર ભાવ તેથી હેય છે, આત્મા જ છે આ દેય અંત તત્વ રૂપ નિજ દ્રવ્ય જે. અનિયાર્થ પૂર્વોક્ત એટલે પૂર્વે જે કહેવામાં આવ્યું, પૂર્વોક્ત પૂર્વે જે કથન કરવામાં આવ્યું તે સર્વભાવો, સર્વભાવો એટલે બધા પ્રકારના આત્મામાં ઉત્પન્ન થતા પરિણામો પર સ્વભાવો છે, એ આત્માનો મૂળભૂત સ્વભાવો નથી પર સ્વભાવ છે. એક વાત કરી, એ બધા ભાવો પરદ્રવ્ય છે. અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો કે મોક્ષની પર્યાય પ્રગટ થાવ, પરિણામ માત્ર, પરિણામ માત્ર જ્યારે ત્રિકાળી દ્રવ્યને સ્વસ્વભાવ કહીએ ત્યારે આ પરિણામ નાશવાન છે, માટે એને પરસ્વભાવો કયા. આત્માને જ્યારે સ્વદ્રવ્ય કહીએ ત્યારે આ પરિણામને અમે પરદ્રવ્ય કહીએ છીએ. એમ અધ્યાત્મની પરાકાષ્ઠામાં, અધ્યાત્મની પરાકાષ્ઠામાં પોતામાં થતા પરિણામો એ પણ પરદ્રવ્ય છે. આ તો બધું પરદ્રવ્ય છે એ તો છે જ, પણ આત્મામાં થતા પરાશ્રિત પરિણામ રાગાદીના કે સ્વાશ્રિત પરિણામ વિતરાગ ભાવ, એ પણ પોતે નથી કેમ કે નાશવાન છે એમાં એ મારા છે એમાં મમતા કરવા જેવી નથી
પલટતા ભાવ છે
પલટતા નાશવાન
જે વસ્તુ ઉત્પન્ન થાય છે નાશ પામે
છે એ મારી ચીજ નહીં હા સ્થાયી ચીજ મારી છે બસ એક જ છે
સ્વભાવ મારો છે કે જે ધ્રુવ છે
એક આ શુદ્ધભાવ અધિકારમાં એક 38 ગાથા શરૂઆતમાં પહેલી ગાથા 38 શુદ્ધભાવ અધિકાર અને એક આ 50 ગાથા આ બે ગાથા ટોપ મોસ્ટ છે એટલી ટોપ મોસ્ટ છે કે જો સંક્ષેપ રૂચિવાળો જીવ હોય બુદ્ધિવાળો તીક્ષ્ણ બુદ્ધિવાળો તો એક ગાથામાંથી બધું પ્રાપ્ત કરી લઈએ પણ બધા જીવો સરખા નથી હોતા એટલે એને વિસ્તારથી પણ સમજાવે છે સમજાવતા 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 એને સમજણમાં આવી જાય અને પછી 50 ગાથા લખી 38 ગાથાથી 49 ગાથામાં બધું વર્ણન કર્યું હવે પછી 50 ગાથામાં છેલ્લો ટોટલ મારે છે કે જેટલા અમે બધા ભાવો પરિણામો આત્મામાં થાય છે આત્માના છે આત્માના છે આત્માના છે એમ કહ્યું તું એ બધા પર સ્વભાવો છે પારકા ભાવો પર સ્વભાવો છે આ હા હા અને આત્મા સ્વદ્રવ્ય છે જ્ઞાયક ભાવ અને આ 14 ગુણ સ્થાન 14 માર્ગના સ્થાનના પરિણામો પરદ્રવ્ય છે 8 કર્મ અને શરીર તો પરદ્રવ્ય છે જ એ તો દૂર રહો એ તો જગત પણ હા પાડે પણ આ હા પાડવી કઠણ છે દુકાન તો પરદ્રવ્ય છે પણ તમારામાં થતા જે પરિણામ એ રાગના પરિણામ પણ પરદ્રવ્ય છે અને તમારા આશરે સમ્યક દર્શનના પરિણામ થાય એ પણ પરદ્રવ્ય છે એ કેમ માને ધર્મ ધર્મના પરિણામ તો પરદ્રવ્ય છે પણ ધર્મના પરિણામ પણ પરદ્રવ્ય છે આ તમને કહું આ ગુરુદેવે જે આ તત્વજ્ઞાન આપણને આપ્યું એનો અનંતો ઉપકાર છે કોઈ ઉપકાર એનો આપણા જીભેથી વર્ણન ન થઈ શકે હથેળીમાં ચાંદ બતાવ્યો જેને કે હથેળીમાં ચાંદ એમ આત્માના સ્વરૂપને હથેળીમાં પોતે જોઈ લે આ આત્મા તને જુદો તારવીને બતાવું છું તું તારે તો આંખ ઉગાડવાનું કામ છે તારે મહેનત કરવાનું કઈ નથી મહેનત મેં કરી અને મહેનત પિતા કરે અને વારસો છોકરાઓ જલસા કરે પિતાએ ખૂબ મજૂરી કરી ઉભે પગે સવારે 9 થી 5 વાગ્યા સુધી અને દીકરાઓ એનું ફળને ભોગવે તૈયાર માલ ઉપર એમ ગુરુદેવે એકલા હાથે મહેનત કરી અને આપણને માલ હલવો શીરો બદામનો તૈયાર કરીને આપ્યો માત્ર તમારે તો આ મોઢામાં ચાવવું નહીં પડે એટલો સ્પષ્ટીકરણ કર્યું છે કે ન પૂછો વાત અને બહુ લોજિકલી ન્યાયથી ક્યાંય કોઈ પણ પ્રકારનો નહીં નિક્ષેપ કે પ્રમાણ દુભાઈ નહીં ભગવાને કહેલી વાત ખોટી ઠરાવવાનું નથી જેમ જેમ જાણવાનું બસ જેમ જેમ જાણો સ્વરૂપને આ પર સ્વભાવો છે પર દ્રવ્ય છે તે કારણે તે હેય છે હેય એટલે ત્યાગવા યોગ ગ્રહણ કરવા યોગ નહીં ત્યાગવા યોગ એટલે ઉપેક્ષા કરવા યોગ ઉપેક્ષા કરવા યોગ એટલે એમાં મમતા ન કરવી પરિણામ છે એને જાણ પણ પરિણામ મારા છે એમ જાણીશ માં માલિક ના બને બસ એનો માલિક તું નથી કેમ કે નાશવાન છે હવે જો નાશવાન પરિણામ ઉપર તો માલિકી ભાવ રાખીશ દાખલા તરીકે તો એનો વિયોગ થાય તો દુઃખ થાય પણ જો માલિકી ભાવ ન હોય અને એ પદાર્થનો વિયોગ થાય તો દુઃખ થાય કઈ દુઃખ ન થાય માલિકીપણું છે અને પછી વિયોગ થાય તો દુઃખ થાય પૈસો મારો છે એમ માન્યું માની લ્યો કે પૈસો મારો છે હવે મારાપણું તો થાપ્યું હવે પુણ્યનો યોગ ખલાસ થઈ ગયો અને પાપનો ઉદય આવે પૈસો ચાલ્યો જાય તો હવે એ પૈસો ગયો એનું દુઃખ નથી પૈસાને મારું માન્યો તો અને વિયોગ થયો માટે દુઃખ પુત્ર મારો છે એ માને અને પછી પુત્રનું આયુષ્ય પૂરું થાય અને પુત્રનો થાય વિયોગ તો પુત્રનો વિયોગનું દુઃખ નથી પણ પુત્રને મમતા રાખી હતી મારો એ મારા પણ મહેનતોને એ વયોગ્યો દુઃખ થાય છે. પણ પહેલેથી આ પર પદાર્થ કોઈ મારો નથી, કોઈ આવો કોઈ જાઓ, કોઈ રહો કોઈ ટકો કોઈ નાશ થાવ, કોઈ ચીજ મારી નથી. એમાં દેહ ને મારો મહિનો તો મરણ ટાઈમે એવું દુઃખ થાય, હાય હાય હું મરી જઈશ, હું મારું થશે, મારું શું થશે, હું મરી જઈશ. અને બીજું આ બધું હું કમાણો અને ભોગવવાનો વખત આવ્યો ત્યાં મારે મૂકીને જવું પડશે, કેમ કે મારું મહિનું છે ને, મમતા મમતાનું દુઃખ છે. પદાર્થનો આવાગમન થાય સુખનું કારણ નથી, પદાર્થનો વિયોગ થાય દુઃખનું કારણ નથી, પણ જેટલી માત્રામાં તમને મમતા હોય એનું દુઃખ છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે મમતા છોડ, અને એ મમતા દુઃખનું કારણ છે, એ મમતા નાશનો ઉપાય નિર્મમત એવો આત્મ સ્વભાવ શુદ્ધાત્મા, એનું શરણ લે, એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન ને એનો અનુભવ કરે, એમાં ઠરી જા, તો આ મમત્વના પરિણામ છૂટી જશે અને મમત્વનું ફળ દુઃખ એ પછી આવશે જ નહીં. ઉપાય એક જ છે, અહીંયા દુઃખ છે, મમતા નથી દુઃખ નથી. હવે આ બીજા સામે ઘર છે, હળગે, કોઈ ખબર આપે તમને ટેલિફોનમાં કે તમારા મકાનની સામે ઓલો મકાન છે એ હળગે છે, તો કે ભલે હળગે, મારે શું લેવા દેવા, કઈ દુઃખ નહીં થાય. એમ એક મકાન તમે લીધું માનો, એ મકાન વેચાતું લીધું તો પાંચ વર્ષ રોકાણા રહ્યા, અને એ મકાન તમે વેચી નાખ્યું, બીજો મકાનમાં રહેવા આવી ગયા, તો ઓલા કેટલાક માણસોને ખબર ન હોય એટલે ટેલિફોન કરે કોઈ તમારું મકાન હળગે છે, તો કે ક્યાં લતામાં છે, તો કે ફલાણા લતામાં. અરે એ મકાન મારું નથી, મેં તો વેચી નાખ્યું. હે, જો મમતા હોય ગઈ તો એ મકાન તમારું નથી. આ તો દ્રષ્ટાંત એવો છે, બધાને ખ્યાલ આવે કે મારું મકાન નથી તો તમે દોડતા નથી, બાજુની દુકાનમાં ચોર આવ્યો હોય તો તમે રાતના એક વાગે જતા નથી, કેમ કે મારી દુકાન નથી. જ્યાં મારાપણું છે ત્યાં દોડધામને દુઃખ થાય છે, મારાપણું છૂટી જાય. જેમ બીજાની દુકાનોમાં મારાપણું છૂટ્યું એમ પોતાની દુકાનમાં મારાપણું છૂટે દુઃખ નથી. બાર હા એમ થાય, કયા દુઃખ નથી, તો દુઃખ નથી, દુઃખ નથી, કેમ કે મમતા નથી એટલે મમતાનું દુઃખ છે.
જીવને આવડે છે બધું, સમાધાન કરતા જાણે છે, બધું જાણે છે, પણ પોતાના પરિણામ ફેરવતો નથી, એટલે વાંધો.
તેથી હે છે આહા, બધા પરિણામ ઉપેક્ષા કરવા યોગ છે. કોઈ પરિણામમાં હે આત્મા, તું કોઈ પરિણામમાં મમતા કરીશમાં, કોઈ પરિણામમાં રાગ અને કોઈ પરિણામમાં દ્વેષ કરીશમાં. પરિણામ માત્ર જાણવા યોગ છે, પરિણામ પ્રત્યે રાગ અને પરિણામ પ્રત્યે દ્વેષ કરવા યોગ નથી. જે જે પરિણામ આવે ને જાય એક સમયના, જાણી લેવું કે આ પરિણામ આ પ્રકારે આવ્યા ને ગયા. હું તો નિત્ય ધ્રુવ પરમાત્મા છું, મને મારામાં કઈ ખોટ આવતી નથી. પરિણામ ગમે તે થાય, આવો ને જાઓ, એને જાણો, હું તો છું છું. એમ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખતો જ્ઞાની સાધક જે જે પરિણામ એની ભૂમિકા અનુસાર આવે છે એને જાણેલો પ્રયોજનવાન કયો, બસ જાણ્યા કરે. દ્રવ્યને જાણતા પરિણામને જાણે, પરિણામ મમતા ન કરે. એટલે મમતા ન કરે એટલે કરતા બધી છૂટી જાય. મમતા હોય યા કરતા હોય, મમતા ન હોય તો કરતા ન હોય. તેથી એ છે અંતઃતત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે, ઓલું પરદ્રવ્ય છે અને આ આત્મા છે એ સ્વદ્રવ્ય છે. એવો આત્મા ઉપાદેય છે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ છે, શ્રદ્ધા કરવા યોગ છે, એમાં ઠરવા યોગ છે. ઉપાદેયનો અર્થ ગ્રહણ કરવા યોગ, એની શ્રદ્ધા કરવા યોગ છે કે હું આ શુદ્ધાત્મા છું એમ. ટીકા, આ હે ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જો ત્યાગવું અને ગ્રહણ, ગ્રહણપૂર્વક ત્યાગ આવ્યું, એકનું ગ્રહણ કરો તો બીજાનું ત્યાગ થઈ જાય. હા, શુદ્ધાત્મામાં અહંબુદ્ધિ કરો કે હું તો શુદ્ધાત્મા છું એટલો જ મારો છે, તો એનું થયું ગ્રહણ. પરિણામ પ્રગટ થાય છે પણ એ મારા નથી, એનું થયું હે, ખલાસ ખલાસ. એમાં મારાપણું ગયું ને, મારાપણું તમે આત્મામાં થાય પણ તો પરિણામમાં મારાપણું બે ગયું, એનું નામ હે. બસ આનું ગ્રહણ, નોનો ત્યાગ, દ્રેષ ભાવનું ગ્રહણ ને ગ્રહણ પૂર્વક આનો રાગનો ત્યાગ થઈ ગયો. હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણને પર્યાયો બધા જેટલા અત્યાર સુધી કયા તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા ઉપાદેય પણ કહેવામાં આવ્યા હતા. એટલે વ્યવહારનીના કથન દ્વારા તેને ઉપાદેય એટલે ગ્રહણ, ગ્રહવું, ગ્રહવું એટલે જાણવું એવી અપેક્ષાએ કહેવામાં આવ્યા હતા. પરંતુ શુદ્ધ નિશ્ચયનીના બળે તેઓ હે છે. આહા, શુદ્ધ નહીંથી આત્માને જોતા એ આંખ જ બંધ થઈ જાય છે ને, જણાતા જ નથી ને, ઉપેક્ષા થઈ જાય છે. ભલે હો પરિણામ પરિણામમાં પણ એ આશ્રય કરવા યોગ્ય નથી, હે છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે. હે છે એનું કારણ આપે છે. છોડવા યોગ છે, દ્રષ્ટિમાંથી છોડવા યોગ છે, શ્રદ્ધાનો વિષય ન બનાવતો એને તો. કારણ કે તેઓ બધા પરસ્વભાવો છે. આત્મા એક સ્વસ્વભાવી છે અને પરિણામ માત્ર પરસ્વભાવી છે. કેમ કે પરના સંબંધથી થાય છે, નાશવાન છે, અનિત્ય છે, માટે મારો સ્વભાવ નથી, હું તો નિત્ય છું અને તેથી જ પરદ્રવ્ય છે. પરસ્વભાવ હોવાથી તે પરદ્રવ્ય છે. કેમ કે જેમ પરદ્રવ્યનું અવલંબન લેતા આત્માને ધર્મ થાય નહીં, એમાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું કે એનું લક્ષ્ય કરતા તને ધર્મ નહીં થાય, માટે એનું દ્રષ્ટિ તો છોડી દે, એનું લક્ષ છોડી દે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત, જેટલા વિભાવ ગુણ પર્યાયો અત્યાર સુધી કયા તેનાથી રહિત, શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. બધા પરિણામો છે ખરા, પણ પરિણામથી ભગવાન આત્મા ત્રણેકાળ ભિન્ન છે, રહિત છે. એવો જે શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ખરેખર ઉપાદેય છે. શુદ્ધ આત્મામાં એકમાં શ્રદ્ધા અને દ્રષ્ટિ કરવાયું છે. શ્રદ્ધામાં આત્મા, જ્ઞાનમાં આત્મા અને મારા ચારિત્રમાં પણ એક શુદ્ધ આત્મા છે. બસ ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર, એટલે આ બધા ગુણોનો આધાર. એ બધા ગુણો છે, સહજ જ્ઞાન, સહજ દર્શન આત્માના ગુણો છે. એ ગુણોને પણ સ્વદ્રવ્ય કહ્યું, કેમ કે સ્વદ્રવ્યમાં રહેલા છે માટે એને સ્વદ્રવ્ય કહેવાય. પણ ખરેખર તો એ બધા ગુણો છે. ઉપરના જે બધા કહ્યા ને, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ, એ બધા સ્વદ્રવ્યનો આધાર, એટલે ગુણોનો આધાર. એ ગુણોનો આધાર કોણ છે? કોના આધારે આ બધા ગુણો મારા રહેલા છે? કે સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ. સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે, એવો કારણ સમયસર છે. એનો આધાર તો મારો આત્મા છે. મારા આત્માના આધારે મારા ગુણો રહેલા છે. મારા ગુણો છે એ કંઈ પરને આધારે રહેતા નથી. એમ કે છે કે જે સોનું છે દ્રવ્ય, અને એ સોનામાં રહેલા એના ગુણો, ચિકાશ, વજનપણું, પીડાશ, એ બધા જે ગુણો છે એ સોનાને આધારે રહેલા છે. જો ઘાટને આધારે નથી તો સોનીને આધારે તો ક્યાંથી હોય? એના જે સોનાના ગુણો છે એનો આધાર એનો સોનું દ્રવ્ય છે. પણ એ જે ગુણો છે એ ગુણોનો આધાર પર્યાય નથી. જો ગુણોને પર્યાયનો આધાર હોય તો પર્યાયનો નાશ થતા ગુણનો નાશ થઈ જાય. પણ ગુણ તો ત્રિકાળી રહ્યા છે, અવિનાશી છે. આત્મા જેમ અવિનાશી, એમ આત્માના ગુણો પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ ભય અવિનાશી છે. તો એ જે ગુણો છે આત્મામાં રહેલા એ ગુણીમાં છે. ગુણ ગુણીમાં છે, ગુણો દ્રવ્યમાં છે. માટે જેટલા ગુણો આત્મામાં રહેલા છે એવો ગુણી પરમાત્મા, કારણ પરમાત્મા, કારણ સમયસર તે ઉપાદેય છે. બાકી જેટલા પરિણામ થાય એ પરિણામથી રહિત જ હું છું. એમ રહિતનું સદ્ધાન કરતા એને પછી સહિતનું જ્ઞાન થાય. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ થયા તો હું કથનચિત સહિત છું પરિણામથી. કથનચિત સર્વથા નહીં સર્વથા નહીં કથનચિત એનાથી હું સહિત છું એવું અનુભવ થતા એને જ્ઞાન થઈ જાય તો સમ્યક એકાંતપૂર્વક અનેકાંતનું જ્ઞાન થાય ત્રિકાળી દ્રવ્યનું જેને આશ્રયભૂત જ્ઞાન થયું સમ્યક એકાંત નહીં દ્વારા તો એના પરિણામમાં ધર્મ દશા પ્રગટ થઈ આનંદ આવ્યો તો એ આનંદને પણ જાણે છે તો એકને સમ્યક પ્રકારે જાણતા અનંત ધર્મો પણ જણાઈ જાય છે તો એને સમ્યક અનેકાંત કહેવામાં આવે છે એને શાદવાદ કહેવામાં આવે છે દ્રવ્યને જાણતા પોતાના પરિણામ જે થાય સાધક જાણે છે તો એને સમ્યક એકાંતપૂર્વક અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે એટલે શ્રદ્ધાનો કાંઈ દોષ ન લાગે અને જ્ઞાનનો દોષ નથી કાંઈ જેમ છે એમ જાણે કરે છે
ગુણો દ્રવ્યને આધારે અગર આત્માના આધારે બધું એક જ નહીં
એક જ આત્માના આધારે કયો કે દ્રવ્યના આધારે કયો કે કારણ પરમાત્માના આધારે કયો કારણ સમીસાના આધારે ગુણો છે એ બધું એક જ એક આત્માના ઘણા નામ
બરાબર
નાયકના આધારે ગુણો છે
જુદા જુદા ફેરવી ફેરવી બતાવે
શબ્દો જુદા શબ્દો જુદા ભાવ એક જ ચીજ એક ચીજને સોનું પણ કહેવાય ગોલ્ડ પણ કહેવાય ને એને બીજા દેશમાં બીજા નામે હોય સમજી ગયા કનક પણ કહેવાય
એટલે પ્રેક્ષકની કોઈ ભૂલ ન થાય બધામાં સમાધાન થઈ
જાય સમાધાન થઈ જાય કે આત્મા કયો
નામથી એક ગુરુ કહેતા હતા આ નામથી એક ગુરુ
એટલે
થઈ જાય
નામ જુદા
નામ
ભાવ એક
નામ ભલે જુદા આવે આપણે વાંચનમાં
વાંચનમાં
સમાધાન પ્રેક્ષકને સમાધાન
થઈ જાય
ગુરુ આમે પણ કહેતા હતા આમે પણ કહેતા આ નામ આ જ છે આ નામનો શબ્દ આ જ થાય છે
આ શબ્દનો અર્થ પણ આત્મા આ શબ્દનો અર્થ પણ આત્મા આ શબ્દનો અર્થ પણ આત્મા બસ
આત્માના ગુણો ને આત્મા
બે ભેગા જેમ સોનું ને સોનાના ગુણો એ એકરૂપ વસ્તુ છે સોનાના જે ગુણો છે એ સોનાના આધારે છે પણ અવસ્થાને આધારે નથી ખૂબી એ છે હા ઓલો ટકતો ભાવ ઓલો ટળતો ભાવ નાશવાન છે
આમ તો દ્રવ્ય ગુણ ને પર્યાય બધા એક જ છે
એક છે
એક છે તે રહેલા
પણ
પરિણામ બધાના જુદા
જુદા જુદા
એને કારણે જુદા
અને પ્રમાણ જ્ઞાન થી દ્રવ્યને પર્યાય એક વસ્તુ છે પણ પ્રમાણ જ્ઞાન માંથી પછી નય જ્ઞાન માં આવો તો જે પરિણામ નાશવાન થાય છે તેમાં મમતા કરવા જેવી નથી અહંબુદ્ધિ કરવા યોગ્ય નથી
એટલે એ જુદા પડી જાય
એ જુદા પડી જાય ને દ્રવ્યમાં આવી જાય દ્રષ્ટિ અને દ્રષ્ટિ દ્રવ્યમાં આવી ત્યાં પરિણામ થયું સમગ્ર જ્ઞાન ચારિત્રનું પરિણામ પછી તમે જાણો કે આ પરિણામ મારા છે તો કઈ વાંધો નથી પણ મમતા નથી એમાં ઉપર ઉપરથી મારા ઉપર ઉપરથી પરિણામ છે એ પરિણામે હું પરિણમું છું તો એ કથનચિત પરિણામ મારા છે પણ મારા એટલે મમતા એ ના થાય શ્રદ્ધા ન ફરે દુઃખ નથી બહાર એટલે 50 ગાથા પૂરી થઈ ગઈ હવે શું લેવું છે કયો હજી છે 7-8 મિનિટ બીજું કઈ લેવું હોય તો ટૂંકામાં ટૂંકું રહસ્ય તમને પેલું કહ્યું કે પેલું પ્રમાણ જ્ઞાનના વિષયમાં તમે આવી જાઓ કોઈ પર પદાર્થની ચિંતા કરવાનું તદ્દન સર્વથા છોડી દી તમારે વિચાર કરવો હોય તો તમારા આત્માનો કરો કે પરિણામનો કરો જે સર્વજ્ઞ ભગવાને પરિણામનો વિસ્તાર કર્યો એ પરિણામ આત્માના પરિણામનો વિચાર કરો અને કાં આત્માનો વિચાર કરો બસ એટલા વર્તુળમાં તમે તમારા જ્ઞાનને રોકો એટલે બહારથી બધો હંકેલાઈ ગયો જે ઉપયોગ ફેલાતો હતો રખડતો હતો બહાર એ બધું બંધ થઈ ગયું પ્રમાણમાં આવ્યો પ્રમાણમાં આવ્યા પછી તો એકદમ એને સહેલું છે પેલા પ્રમાણથી બહાર ભટકે છે ને જે ઈ બહુ ખરાબ ચીજ છે એને પેલા જીતવું પડશે એમાં જે મોહ ને મમતા છે જીવોની એ પછી પ્રમાણમાં આવી શકતો નથી પ્રમાણમાં ના આવે એ નહીમાં ક્યાંથી આવે તમે તમારું આ ઘર છે આ મકાનનો એરિયા એ તમે સાફસૂફ કરો એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે આ બધા ઘરમાં જેટલી વસ્તુઓ છે એટલી તમારી માલિકીની છે દ્રષ્ટાંત તો તમે એને સાફસૂફ કરો તો બરાબર છે પણ આજુબાજુના ઘરમાં તમે સાફસૂફ કરવા જાઓ તો આ રહી જશે તો આ રહી જાય ને કેટલા ઘર કેટલા ઘર સાફ કરવા એમ આપણે કેટલાકને સુધારવા જશું, આપણે સુધારવાની આપણામાં શક્તિ જ નથી. એ ચિંતા મૂકી દેવી. કોઈ કુટુંબ કબીલા બીજું ત્રીજું કઈ ચિંતા બધી છોડીને, બધું ભાઈઓની કાકાની બધી ચિંતાઓ છોડીને એક પોતાના આત્માની ચિંતામાં તમારા ઉપયોગને રોકો. મારે તો આ ભાવમાં મારું કરવું છે, મારા કોઈ હગાય નથી, કોઈ વાલાય નથી, મનમાં ભાષામાં ના બોલાય, વ્યવહારમાં ના બોલાય, તો તોછડાય લાગે, તોછડાય લાગે. આ તો અંદરમાં, હા અંદરની વાત છે, આ બહાર દેખાડવાનું નહીં. બસ છે તો છે, ભલે મને કઈ લેવા દેવા, કઈ લેવા દેવા નથી. સરળ છે, કઈ નથી અઘરું બેન. આ તો તમને કહું, અનંત આત્મા સ્થિત થઈ ગયા, આપણે મોડા પડ્યા એમ થાય છે. અનંત થઈ ગયા ને, અનંતકાળ, અનંતકાળ ગયો અને અનંતકાળમાં અનંત સિદ્ધ પરમાત્મા થઈ ગયા. આપણી જાતના અને નાતના, પાછી આપણી નાત, નાત આપણી એક જ છે, એક જ નાતના છે ને, જીવ બધા એક સરખા છે ને, ચૈતન્યમય. હવે ઈ અનંતા સીધો થઈ ગયા અને આપણે રહી ગયા અત્યાર સુધી. કેટલું મોડું થઈ ગયું, હવે મોડું ન કરવું, ભૂલતો આવ્યો. પણ હવે અત્યારે જયારે ગુરુ મળ્યા ને આટલું સ્પષ્ટીકરણ કર્યું એને, એટલે સમજી શકાય છે અને સહેલું છે. આ ન સમજાય એવું કઈ છે જ નહીં. તમારા ઘરની વાત તમને ન સમજાય, આ પારકી વાત આપણે કરીએ તો ન સમજાય, પણ આપણા ઘરની, આપણું ઘર એટલે દ્રવ્ય અને પર્યાય, એ આપણું ઘર. હવે એની વાત ન સમજાય, સમજાય એવી છે, ન સમજવાનો પ્રશ્ન કઈ છે જ નહીં. એને પ્રયત્ન કરવો જોઈએ. બાકી જયવર્ધનભાઈ, આ વિષય એવો છે કે નિરંતર સ્વાધ્યાય કરવા જેવો છે. એક તમને દ્રષ્ટાંત આપું તો ખ્યાલ આવશે. સ્વાધ્યાયનો ચમત્કાર શું છે એનું એક દ્રષ્ટાંત, જીવતો જાગતો બનેલો બનાવ. ઘણા વર્ષ પહેલાની વાત છે, હું 25 વર્ષ પહેલા જયારે વાંચવા બેઠો ત્યાં રાજકોટમાં વાંચન શરૂ કર્યું. અમારા એક વાંચનકાર સ્વર્ગવાસ થઈ ગયો એનો, પછી બધાને સેક્રેટરીને પ્રમુખને બધા એમ ઈચ્છે થાય, ઈચ્છા થઈ કે લાલુભાઈ વાંચે તો ઠીક. હું હજી એટલો બધો મારો અભ્યાસ ઉંડાણનો નહીં વખતે એટલો, પણ છતાં બધાએ કહ્યું બેસો વાંચવા, અને ગુરુદેવે કહ્યું કે લાલુભાઈ તમારે વાંચવું પડશે, એટલે હું બેઠો વાંચવા. એ 2-3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ વાંચતા વાંચતા નીકળતા હતા વર્ષો. એમાં છેલ્લે છેલ્લે એક ભાઈ અમારા સેક્રેટરી, જે મૂળજીભાઈ મોટી ઉંમરના, મારા કરતા મોટી ઉંમરના, મારા કરતા લગભગ 10 વર્ષની ઉંમર મોટી, 15 વર્ષની ઉંમર મોટી, અને ઈને અમે મંદિરે જઈ તો કોઈ વખતે હું વહેલો જાઉં, કોઈ વખતે ઈ વહેલા આવી જાય, તો બાકડા ઉપર મંદિરે દર્શન કરવા પહેલા બાકડા ઉપર બેસીએ, અથવા દર્શન કરીને પછી બાર બાકડા ઉપર બેસીએ. વાંચનને વાર હોય, ટાઈમ હોય 5-7-10 મિનિટનો સ્વાધ્યાય મંદિરમાં જવામાં. પછી એ એક વખત એવું બનાવ બન્યો કે અમે બે બેઠા હતા બાકડા ઉપર, અને મને કહે કે લાલુભાઈ મારે એક તમને વાત કરવી છે. શું છે? કયો ભાઈ? તો કે મારા પરિણામ એવા ખોટા થાય છે કે હું તો મરીને નિગોદમાં જઈશ. અરે મુરજીભાઈ, આ તમે શું બોલો છો? આપણને આવા ગુરુ જ્ઞાની મળ્યા અને આપણી આ ગતિ કોઈ કાળે ન થાય, કહ્યું આ તમે કેમ આવી ખોટા વિચાર કરો છો? મને કે લાલુભાઈ હું સાચી વાત કરું છું, મારા પરિણામને હું જાણું છું, મારી સ્થિતિ તો અત્યારે આ છે. પછી એ ટાઈમે કઈ હું બોલ્યો નહીં. પછી 15 દિવસ પાછા, 20 દિવસ થયા મહિનો, અને પાછા રોજ બેસીએ, પણ એ વાત પછી ઉખડે નહીં. પાછી એક દી વાત એને ઉખાડી, લાલુભાઈ હવે મારી તો ઉંમર થઈ ગઈ છે, એટલે પોતે તો સમજે ખરા કે જવાની તૈયારી, ઉંમર લાયક તો બધા વિચારતા જ હોય ને, પણ હું તો, મારા પરિણામ એટલા ખરાબ થાય છે કે હું તો નિગોદમાં જઈશ. એ બીજી વાર એને કહ્યું ત્યારે મેં એને કહ્યું, મેં કહ્યું મૂળજીભાઈ આ તમે દિગંબર ધર્મ અપનાવ્યો ને, એની પહેલા તમે સ્થાનકવાસી હતા ને એ સારું હતું કે મેં કહ્યું તો કે શું કહો છો મને કે નહીં એમ નથી કે મને ખબર હતી કે એને આનો પક્ષ બહુ છે ને આપણે દિગમત ધર્મનો એટલે મેં એને જરા તેજ કરવા માટે કર્યા મેં કહ્યું તમે આના કરતા તો સ્થાનકવાસી માતા ને હારા હતા મને કહે તમે શું કહેવા માગો છો મને શું કહેવા માગો છો એટલે પ્રેમ થયો આમ જેમ પિતા પુત્ર વાત કરે ને એમ અમારો પ્રેમ હતો મેં કહ્યું હું એમ કહેવા માગું છું કે તમે સ્થાનકવાસી માતા ત્યારે બે ઘડી સામાયિક બાંધીને બેસતા હતા હા કે બરાબર રોજ બેસતો હતો બે ઘડી સામાયિક બાંધીને તો મેં કહ્યું એ બે ઘડી સામાયિક બાંધીને બેસતા હતા એ ગયું પણ બે ઘડી વાંચન કરવું જોઈએ એ તમે છોડી દીધું તો કે હા વાંચતો નથી તો મારે શું કરવું જોઈએ કે તો મેં કહ્યું તમે બે ઘડી તમે વાંચન કરો એક કલાક તો કે પણ હું વાંચન કરવા બેસું તો બધા ઠેકાણે હું ટ્રસ્ટી ને પ્રમુખ ને સેક્રેટરી ને ટ્રેઝર ને બધા મારી સહયોગ કરવા આવ્યા કરે સવારના કોઈ પાંજરાપોળ વાળા કોઈ બીજા તો મેં કહ્યું તમારે કસુબાબેનને કહી દઉં એના ધર્મપત્નીનું નામ કે શેઠ સામાયિકમાં બેઠા છે એમ તમારે કહી દેવાનું એટલે કોઈ પછી આવશે જ નહીં એ ટાઈમમાં તો કે હા એ તમારી વાત સાચી મેં કહ્યું કાલથી તમે આ પ્રયોગ કરો પણ એક શરત કે સ્વાધ્યાય કરો ત્યારે દરવાજો બંધ કરી રૂમમાં બેસજો દરવાજો ખુલ્લો રાખશો કોઈ આવે નહીં કે જાય તમે એક કલાક તમે જુઓ તો ખરા કોઈ આનો ચમત્કાર સ્વાધ્યાયનો ચમત્કાર ભલે કે કાલથી શરૂ કરીશ એ ભાઈ બીજે દિવસથી શરૂ કર્યું એને અને છ મહિના થયા એબાઉટ ત્યાં સુધી કાંઈ વાત ન થાય એને વાંચન શરૂ કર્યું કે નહીં એને મને કહ્યું નહીં મેં એને પૂછ્યું નહીં મેં કઈ પૂછ્યું નહીં ભાઈ છ મહિના એબાઉટ થયા બાકડા ઉપર બેસીએ રોજ છ મહિના પછી હા એની ગાડીમાં જતા હતા એની ગાડીમાં જતા હતા મોટરમાં એની મોટર મારે ઘરની બાજુમાં તો એ બાકડા ઉપર બેઠા મને કે લાલિયા હું મોક્ષમાં જવાનો છું અરે મેં કહ્યું શું આ વાત કરો છો આ છ મહિનામાં આટલો પલટો મને કે હું અવશ્ય લાલિયા મોક્ષમાં જવાનો છું તું મારો ગુરુ છો કે પ્રેમથી એટલે ઓલો ભગવાનને તું કાર આવું કાર નથી બોલાવતા આપણે પ્રેમ પ્રેમ આવી ગયો એને બહુ મને કે મારા ગુરુ તો ખરેખર છે ગુરુદેવ જ છે આપણા બધાના પણ ખરેખર તે મને માર્ગે ચડાયો માટે ખરોખર ગુરુ ગુરુ તારી માહિતી બનાવી દે એટલે જવેરભાઈ મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે ધંધા ધાપો બધા કરો તમે તદ્દન નિવૃત્તિ લઈ લ્યો એમ મારું કેવું નથી સમજી ગયા અને ગ્રહસ્થીને હોય વેપાર રોજગાર ધંધા ધાપા હું એ કરતો હતો ધંધા ધાપા તો પણ કોઈ દિવસ સ્વાધ્યાય નહોતો છોડ્યો મેં ગમે તેવો મારું બિઝનેસ હોય ને તો મેં કોઈ દિવસ સ્વાધ્યાય નહોતો છોડ્યો એટલે સ્વાધ્યાયથી આત્માનું ઘડતર થાય છે તમને જેમ જેમ વાંચન કરશો તેમ તેમ તમને તમારા સ્વરૂપનું સમજણ થતી જશે અને એમાં ગુરુદેવના જે પ્રવચનો તમારે વાંચવા આ સમયસાર નિયમસાર તમે સીધા નહીં વાંચી શકો હજી વાર છે નહીં વાંચી શકો પણ એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાનો છે ને એ બહુ સરળ છે એકદમ સરળ છે સમજી ગયા એટલે તમે એ વાંચન તમે અડધો કલાક તો નિયમિત પહેલા અડધો કલાક રાખો અને અડધો કલાક પછી તમે ગોઠવાઈ જાય તો એક કલાકે તમારે પહોંચી જાઓ સમજી ગયા પણ નિયમિત તમારે એક કલાક વાંચન ભવિષ્યમાં કરો અડધા કલાક પછી તમે જુઓ મજા આખી પરિસ્થિતિ પલટી જશે આ તમને દાખલો એટલા માટે આપ્યો એક જ કલાક વાંચન એને કર્યું છ મહિના મારા પરિણામમાં ફેર પડ્યું આખા જે પરિણામ હતા ને નબળા પરિણામ આવતા હતા નબળા આવતા હતા પાપના પરિણામ કેમ કે નિગોદમાં જવા વાળાને પાપના પરિણામ આવે તો જ નિગો વિચાર આવે ને પાપના પરિણામ હવે એ આખા પાપના પરિણામ જ બદલી ગયા હવે બનવા કાળ છે એ કે એ પછી થોડાક વખત પછી વર્ષ બે વર્ષ પછી એક શેટિકાની ગાથા આવી ચાલુ વાંચનમાં મારા સમયસારમાં હું રોજ એનો સ્વાધ્યાય ચાલુ હોય સમાજમાં તો સમયસારમાં વાંચતા 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 એના ક્રમમાં શેટિકાની ગાથા આવી, જે આપણે લીધી છે ને, શેટિકાની ખડીની, શેટિકા એટલે ખડી. તો એ ખડીની દ્રષ્ટાંત આપીને આચાર્ય ભગવાન સમજાવે છે. તો એ ગાથાઓ ચાલી અને એને મસ્તી ચડી ગઈ. એ ગાથા કે મને તો જાણનાર જણાય છે, પર પદાર્થ મને જણાતો જ નથી, એવી ને મસ્તી ચડી ગયેલી. સમજી ગયા? હવે એમાં આવ્યો હાર્ટ એટેક અને એમાં આયુષ પૂરું થવાની તૈયારી આવી. અને હાર્ટ એટેક સવારના 5 વાગે આવ્યો અને એના દીકરાઓને કહે, દીકરાઓ કે ડાક્ટરને આપણે ફોન કરીએ ને હમણાં આવી જશે, તો કે તમારા ડાક્ટરનું આજે કામ નથી, આજે તમે મારા ડાક્ટરને બોલાવો. છોકરાઓ સમજી ગયા કે લાલુભાઈ ને બોલાવવાનું કહે છે, સમજી ગયા? અને મારું ઘર, મારું ઘર એનું ઘર, ત્રણ ઘર છેટું, 2-3 ઘર આ બાજુમાં. છોકરાઓ હવાના 5 વાગે કે ભાઈ તમે ઘેરે આવો, બાપુજીને હાર્ટ એટેક આવ્યો છે. મેં ચાલો ગયા, આ જબર ટોપી પહેરી અને સીધો હું ગયો અહીંયા. અને સુધી હતી, હજી કોઈ વાંધો નહોતો, વાતો ચેતો કરી. મેં કહ્યું, મુરજીભાઈ આ આ બધો પદાર્થો છે એમાં તમને શું જણાય છે? મને મારો આત્મા જણાય છે, બીજું મને કાંઈ જણાતું નથી, જાણનાર જણાય છે. આહા, મેં કહું શું કયો છે? તો કે હા, મારો આત્મા જણાય છે, મને આ કાંઈ જણાતું નથી. હવે જણાતું નથી તો પછી મોહ ને મમતા થાય ક્યાંથી? હે રીએ. મેં કહ્યું સાબાસ, તમારું કામ થઈ ગયું, જાઓ. કહ્યું આ કહેવાનો મારો આશય એ છે કે સ્વાધ્યાય છે ને એ ખોરાક છે આત્માનો. બસ સ્વાધ્યાય મનન ચિંતન, સીધું ચિંતન મનન ઉપડતું હોય તો બેસ્ટ, તો બેસ્ટ છે. તમારે શાસ્ત્ર વાંચવું એવું નહીં, તમને આત્માના વિચારો સ્વયં સ્ફુરાય.